તારીખ 6/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 172 અને 173 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 112
तीन अर्थानां ग्रहणं परिच्छेदनं न करोति तेन अलिङ्गग्रहणम् इति तदपि कस्मात् स्वाभाविक अचिह्नोद्भव स्वाभाविकचिह्नोद्भव अतीन्द्रियज्ञानशरीरत्वात् आत्मानुस्वरूप सहज अतीन्द्रियज्ञानशरीर होवाथी સહિત એટલે એ સ્વરૂપ હોવાથી કોઈ બહારના શિખા જટા વગેરે કાંઈ પણ ધારણ કરું એવું કોઈ પૂર્વચિહ્ન આત્માના સ્વરૂપનું નથી. પરદ્રવ્ય સંબંધીનો ગ્રહણ ત્યાગ એ આત્માનું સ્વરૂપ નથી અને આત્માના ધર્મનું પણ એ સ્વરૂપ નથી એમ કહેવું છે. ત્યાગ કર્યો છે માટે ધર્મ થયો છે, કેમ કે જ્ઞાનનું ફળ વીરતિ છે અને અહીંયા વીરતિ પ્રત્યક્ષ દેખાય છે માટે જ્ઞાન છે એમ છે. દ્રષ્ટાંત છે શિખા જટા, તો કોઈ ચોટલી રાખે છે, કોઈ જટા રાખે છે, કોઈ કેસ લિંચન પણ કરે છે, બધું આવે આદિમાં બધું. એવું કોઈ બાહ્ય ત્યાગનું લક્ષણ અથવા કોઈ બાહ્ય ચિહ્ન ભગવા વસ્ત્ર, સફેદ વસ્ત્ર, અવસ્ત્ર એ વગેરે કોઈ પણ ધર્મનું ચિહ્ન નથી. અથવા આત્માનું ત્યાં પ્રાગટ્યપણું છે, આત્મા પ્રગટ્યો છે, ત્યાં ધર્મ પ્રગટ્યો છે એનું કોઈ લક્ષણ કે લાંછન કે ચિહ્ન છે નહીં. કેમ એમ છે કે આત્મા તો સ્વાભાવિક છે, એવા ચિહ્ન આત્માને નથી. એવો એ સ્વાભાવિક અતિન્દ્રિય જ્ઞાન સહિત છે. અતિન્દ્રિય જ્ઞાન એનું સ્વરૂપ છે, જ્ઞાન એનું સ્વરૂપ છે એમ નહીં કહેતા અહીંયા, અતિન્દ્રિય જ્ઞાન એનું સ્વરૂપ છે. ઇન્દ્રિય જ્ઞાન પણ એનું સ્વરૂપ નથી, એ બધા એમ જ લે છે અતિન્દ્રિય જ્ઞાન સહિત વાત. કારણ કે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપે આત્મા હોવાથી ઇન્દ્રિય જ્ઞાન જ્યાં એનું ચિહ્ન નથી તો પછી પૂતગળના કોઈ ચિહ્ન, પૂતગળના કોઈ પર્યાય એ આત્માનું ચિહ્ન હોય એનો તો કાંઈ સંબંધ રહેતો નથી. છઠ્ઠું, તેને એવ ચિહ્નોદ્ભવ જ્ઞાનેન પરપુરુષાણામ યસ્ય આત્મનો ગ્રહણમ પરિજ્ઞાનમ કર્તુમ નાયાતિ તેન અલિંગ્રહણ ઇતિ. તદપિ કસ્માત કે નિરુપરાગ સ્વસંવેદન જ્ઞાન ગમ્યત્વાત ઇતિ. તેને ચિહ્નોદ્ભવ જ્ઞાનેન, એવા કોઈ ચિહ્નથી ઉદ્ભવ થયેલા જ્ઞાન દ્વારા, પરપુરુષો દ્વારા એટલે બીજા આત્માઓ દ્વારા ગ્રહણ અથવા પરિજ્ઞાન કરી શકાતું નથી તેને અલિંગ્રહણ કહેવામાં આવે છે. તે પણ કઈ રીતે કે નિરુપરાગ સ્વસંવેદન જ્ઞાન ગમ્યત્વાત ઇતિ. અતિન્દ્રિય જ્ઞાનનો બીજું વિશેષણ લીધું કે રાગ રહિત ના વિતરાગી સ્વસંવેદન જ્ઞાનથી જે ગમ્ય થાય છે એવું આત્માનું સ્વરૂપ હોવાથી ઉપર કયા તે ચિહ્નોથી ઉદ્ભવ થયેલા જ્ઞાનથી બીજા પુરુષો દ્વારા પણ આત્માનું ગ્રહણ થાય, આત્મા ગણાય એવું બની શકતું નથી. તેથી પણ આત્મા અલિંગ્રહણ સ્વરૂપ છે, કારણ કે નિરુપરાગ એટલે રાગ રહિત, ઉપરાગ એટલે રાગ મલિનતા, મલિનતા રહિત નિર્મળ પવિત્ર સ્વસંવેદન જ્ઞાન દ્વારા જે ગમ્ય થતો હોવાથી સ્વસંવેદન જ્ઞાન સિવાય એનું ગમ્યમાન પણ એટલે અનુભવ થતો નથી. એવું સ્વરૂપ હોવાથી વિતરાગી જ્ઞાન દ્વારા સ્વસંવેદનમાં આવનારો આત્મા હોવાથી બીજી કોઈ રીતે આત્માનું ગ્રહણ થઈ શકતું નથી, કોઈ ચિહ્નો એને લાગુ પડતા નથી, સિવાય વિતરાગી વિજ્ઞાન વિતરાગ જ્ઞાન. એવમ અલિંગ ગ્રહણ શબ્દસ્ય વ્યાખ્યાન ક્રમેણ શુદ્ધ જીવ સ્વરૂપમ જ્ઞાતવ્યમ ઇતિ અભિપ્રાય. એ રીતે અલિંગ ગ્રહણ શબ્દ દ્વારા વ્યાખ્યાનના ક્રમથી, આજે કહ્યું ક્રમથી કહેવાયું ને, એ ભિન્ન ભિન્ન રીતે ક્રમથી કહેવાયું, એમાં અક્રમપણે શુદ્ધ જીવનું સ્વરૂપ જાણવું એવો અહીંયા અભિપ્રાય છે. આચાર્યનો અભિપ્રાય છે કે શુદ્ધ જીવ કેવો છે, એટલે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, મૂળ સ્વરૂપ કેવું છે, એ જ્ઞાતવ્યમ એ જાણવું જોઈએ. એમ અલિંગ્રહણ શબ્દથી જે ક્રમથી વ્યાખ્યાન કરવામાં આવ્યું એમાં આવો અભિપ્રાય રહેલો છે. આચાર્ય ભગવંતોની કથન શૈલીની આશય ગંભીરતા શું છે, એ જ્યારે જ્યારે ગાથા પૂરી કરે છે ત્યારે જે છે ને અત્યારે દેવ કહેતા આવે છે. આવો અહીંયા અભિપ્રાય છે, જે આત્મ સ્વરૂપને જાણતા એનું હિત થાય, મલિનતા ટળે અને શુદ્ધતા પ્રાપ્ત થાય, એ જાણવું, એને અનુભવ કરવો. અમારી સેવા શું સૂચના કરજો તો અમે તમને મોક્ષ પમાડશું, એવું ક્યાંય કહેતા. તમારા સ્વરૂપને જાણો એમ કે છે, તમારો જે શુદ્ધાત્મા છે એ પરમાત્મા છે અને એ જાણવા લાયક છે, જ્ઞાતવ્ય જાણવાને યોગ્ય, જાણવા લાયક તો એ છે, એવો અભિપ્રાય છે. 172 ગાથા પૂરી થઈ, 173 ગાથાનું મથાળું 328 પાનાની છે. હવે અમૂર્ત એવા આત્માને સ્નિગ્ધ રૂક્ષ્મણાનો અભાવ હોવાથી બંધ કઈ રીતે થઈ શકે, એવો પૂર્વ પક્ષ રજૂ કરે છે. પૂર્વ પક્ષ એટલે એવો પ્રશ્ન રજૂ કરે છે. ગાથા પ્રશ્ન રૂપે છે, પછી ઉત્તર રૂપે એની બીજી ગાથા હોય છે. પણ આત્માને ચિકાશ દુખાશ નથી તો પછી આત્મા કઈ રીતે બંધાય, આ પ્રશ્ન છે. જેમાં ચિકાશ લુખાશનો ગુણ હોય એ બંધાય ઉદગળ પરસ્પર, પણ આત્મામાં તો સ્પર્શ નામનો ગુણ નથી, એટલે એની જે અવસ્થા લુખાશ ચિકાશ એ આત્માને નથી, તો પછી બંધ પણ આત્માને હોવો ઘટતો નથી. તો પછી આત્મા કઈ રીતે બંધાય છે, આ એક પ્રશ્ન ગાથામાં રજૂ કર્યો છે. મુક્તો રૂવાદી ગુણો બજદી ફાસેહીન અન્નમન્નેહીન તવ વિવરિદો અપા બજદી કિદપોગલમ ગમમ અન્યોન્યસ્પર્શથી બંધકાય રૂપાથી ગુણયુતમૂર્તયે મૂર્તિ વા પૂજગળ તો રૂપાદિક ગુણવાળા હોવાથી અન્યોન્ય એટલે પરસ્પર બંધયોગ્ય સ્પર્શો વડે, બે ગુણ છે ને, 3 ને 5, 2 ને 4, એ બંધ યોગ્ય સ્પર્શ છે, તે દ્વારા બંધાય છે. એ તો બરાબર છે એમ કે છે કે મૂર્તિવાદી પૂજવલ પદાર્થો છે, પૂજવલ દ્રવ્યો છે, કે રૂપ આદિ એટલે રૂપ સ્પર્શ રસ ગંધ વગેરે આદિના બધા લીધા, એવા ગુણવાળા હોવાથી અન્યો અન્ય એટલે આપસમાં સ્પર્શ વડે બંધાય છે. સ્પર્શ ગુણની યોગ્ય પર્યાય દ્વારા સંબંધ થાય છે અથવા બંધન થાય છે, એ તો બરાબર છે, થવા યોગ્ય છે ને થાય છે. પરંતુ એનાથી વિપરીત એવો આત્મા એટલે રૂપાદિ ગુણવાળો નહીં, મૂર્ત નહીં પણ અમૂર્ત એવો આત્મા ઉદ્ગલિત કર્મ કઈ રીતે બાંધી શકે, એ પૂતગોળ કર્મોને બાંધે છે એમ કહેવાય છે, કઈ રીતે સંભવિત છે? આટલો પ્રશ્ન છે ગાથાના વિશે. એ કેમ બંધાય તેની ટીકા. મૂર્તિ એવા બે પૂતગોળો તો રૂપાદિ ગુણ વાળા હોવાથી સ્પર્શ વિશેષ ને લીધે એમનો અન્યોન્ય બંધ જરૂર સમજી શકાય છે. આ તો સમજી શકાય એવી વાત છે કે બે પૂતગોળ જેમાં રૂપ વગેરે ગુણ હોવાથી યથોક્ત એટલે આગળ કહી રહ્યા તે પ્રકારે યથાઉક્ત ચિકાશ ને લુખાશપણા રૂપ સ્પર્શ વિશેષ એટલે ખાસ પ્રકારના બંધયોગ્ય સ્પર્શની ક્રિયા હોય ત્યારે તેમનો આપસમાં પરસ્પર બંધ થાય એ તો સમજી શકાય એવી વાત છે. એ માન્ય છે, અમને એ તો માન્ય છે. પરંતુ આત્મા અને કર્મ પૂતગોળનો બંધ થતો કઈ રીતે સમજી શકાય? આત્મા અરૂપી દ્રવ્ય છે, અમૂર્ત છે, પૂતગોળ કર્મ છે એમાં સ્પર્શાદી ગુણ છે અને આત્મામાં સ્પર્શાદી ગુણ નથી. તો આત્મા કર્મને બાંધે છે, પૂતગોળ કર્મનો બંધ આત્મા સાથે થાય છે, એ કઈ રીતે અમારે સમજવું? આમ પ્રશ્ન કર્યો છે. કારણ કે મૂર્ત એવું કર્મ પૂતગળ રૂપાદિ ગુણ વાળું હોવાથી તેને યથોક્ત સ્નિગ્ધ સ્નિગ્ધ વૃક્ષત્વ રૂપ સ્પર્શ વિશેષનો સંભવ હોવા છતાં પણ અમૂર્ત એવા આત્મા રૂપાદિ ગુણો વિનાનો હોવાથી તેને યથોક્ત સ્નિગ્ધ વૃક્ષત્વ રૂપ સ્પર્શ વિશેષનો અસંભવ હોવાને લીધે એક અંગ વિકળ છે. એક અંગ ભલે સ્પર્શ કરવા વાળો હોય તો બીજા અંગને સ્પર્શ થાય. બે પક્ષ થયો ને, એક આત્મા ને એક પૂતગળ. એમાં પૂતગળમાં સ્પર્શ યોગ્ય પર્યાયો છે, પણ પૂતગળને તો સ્પર્શ, આત્માને તો સ્પર્શ ગુણ જ નથી. એટલે એક સામેનો પક્ષ તો વિકળ છે. વિકળ છે એટલે સ્પર્શ ગુણ વિનાનું હોવાથી બંધની યોગ્યતા વાળો નથી, ખામીવાળો છે. વિકળનો અર્થ છે બંધ યોગ્ય બે અંગમાંથી એક અંગ ખામીવાળો છે. શું છે કે સંબંધ ક્યારે હોય છે? કે બે નો મેળ હોય છે ત્યારે સંબંધ હોય છે. બે માણસોનો સંબંધ ક્યારે હોય છે? મેળ હોય તો એને સંબંધ ગણવામાં આવે છે. પણ એક પક્ષે ખામી ઊભી થાય તો એ મેળ તૂટ્યો એટલે સંબંધ થતો. એમ કે છે કે આમાં બે પૂતગોળમાં પણ સ્પર્શ યોગ્ય પર્યાય ન હોય તો બંધ થતો નથી. એ બંને મૂર્ત છે, સ્પર્શાદી ગુણવાળા છે, પણ જો બંધ યોગ્ય ખાસ વિશેષ પર્યાય હોય એનામાં બે ગુણ ડિફરન્સ વાળી ન હોય, બે ગુણનો તફાવત, તો ત્યાંય સંબંધ થતો નથી. તો આ તો એક અંગ જ આખો વિકલ છે. એકને સ્પર્શ ગુણ છે, બીજાને સ્પર્શ ગુણ નથી. પછી બંધ કેવી રીતે થાય? બંધ થવા લાયકમાં પણ સામે યોગ્ય પર્યાય હોય તો બંધ થતો નથી. આ તો જાત જ ફેર છે એમ કે છે. કઈ રીતે એને સંબંધ થાય? એક જાત હોય તો પણ યોગ્ય સ્થિતિ હોય તો સંબંધ થાય એમ કે છે. તો આ તો જાત જ ફેર છે. અહીંયા તો સંબંધ થવાનો પ્રશ્ન રહેતો નથી. કઈ રીતે બંધ થાય આપણે એવો પ્રશ્ન કર્યો છે. બહુ વ્યાજબી પ્રશ્ન છે. તેનો ઉત્તર એક સત્સંગમાં છે. આપણે સંસ્કૃત એને લઈ લીધું 329માં ને તેને પહેલી લીધી. અથો અમૂર્ત શુદ્ધાત્મનો વ્યાખ્યાની પ્રતિ હતી. અમૂર્ત જીવસ્ય મૂર્ત પૂતગલ કર્મણા સહ બંધ કથમ બંધ કર્મણા સહ કથમ બંધો ભવતી ઇતિ પૂર્વપક્ષમ કરોતી. હવે અમૂર્ત એવા શુદ્ધાત્માના વ્યાખ્યાન કરતા થતાં અમૂર્ત એવા જીવને મૂર્ત પૂતગળ કર્મ સાથે બંધ કઈ રીતે હોય તે એવા પૂર્વપક્ષને કહેવામાં આવે છે. પૂર્વપક્ષમ કરોતી એટલે પૂર્વપક્ષને રજૂ કરે છે. મૂર્તો રૂવાદી ગુણો, મૂર્ત રૂપ રસ ગંધ સ્પર્શત્વાત પૂતગળ દ્રવ્ય ગુણ મૂર્ત છે, એટલે કે જેને રૂપ રસ ગંધ અને સ્પર્શ પણ છે, એમ હોવાથી એ પૂર્વ દ્રવ્યનો ગુણ છે. ક્ષય દ્રવ્યમાં પૂર્વ દ્રવ્ય સિવાય મૂર્તિપણું કોઈને નથી. એ પૂર્વ દ્રવ્ય છે, પૂર્વ જાતિ સંખ્યા એની અનંત અનંત છે. એને રૂપ રસ ગંધ અને સ્પર્શપણું હોવાથી એ પૂર્વ દ્રવ્યનો ગુણ છે. અન્યોન્ય સંશ્લેષણ બધ્યતે બંધનમ અનુભવતી તત્ર દોષો નાસ્તી. અન્યોન્ય એટલે એકબીજાને, સંશ્લેષણ એટલે ચિકાસને લઈને, આ સંશ્લેષ કહે છે ને, કફ થાય છે એને પણ સંશ્લેષ કરવામાં આવે છે, ચિકાસ બતાવે છે. પરસ્પરમાં ચિકાસની પર્યાય હોવાથી બંધાય છે, એટલે કે બંધનો અનુભવ એ કરે છે. અનુભવ એટલે જ્ઞાન નહીં, ત્યાં બંધને એ પામે છે, પ્રાપ્ત થાય છે, એને અનુભવ કરવામાં આવે છે. તત્ર દોષો નાસ્તી, એમાં કાંઈ દોષ છે નહીં, એ તો ઘટિત છે. કઈ કૃતવા, શું કરતા, કઈ રીતે, એમ કે સ્નિગ્ધ રૂક્ષ ગુણ લક્ષણ સ્પર્શ સંયોગ એ હૈ. સ્નિગ્ધ અને રૂક્ષ ગુણના લક્ષણને યોગ્ય એવું જે સ્પર્શ છે, તેના સંયોગ દ્વારા, આપસમાં એનો સંયોગ થવાથી. કેમ વિશિષ્ટ હે, શેનાથી વિશિષ્ટ છે સંયોગ, કે અન્યો અન્ય હે અથવા પરસ્પર નિમિત્તે હૈ. ત્રીજી વિભક્તિ છે ને, એટલે અન્યો અન્યમાં આપસમાં અથવા પરસ્પરના નિમિત્તપણાને પામીને એકને બીજો નિમિત્ત થાય છે જોડાવામાં. ઓછા ગુણવાળા પૂર્ગળ કર્મને વધુ બે ગુણવાળો પૂર્ગળ, પૂર્ગળ પરમાણુ અથવા પૂર્ગળ સ્કંદ એને જોડાવામાં નિમિત્ત થાય છે. એ નિમિત્ત થાય છે એટલા માટે કે બે ગુણવાળો ચાર ગુણ રૂપે થઈ જાય છે, પ્રણમી જાય છે. તો અવિરીદો અપવા, તેનાથી અવિપરીત છે. તદ વિવરીદો, તેનાથી વિપરીત અપવા, બજ્જદી કીધું પોગલમ તમામ. તદ વિપરીત આત્મા બગ્નાથી કથમ પોદગલમ કર્મ હતી, તેનાથી વિપરીત એવું આત્મા, એટલે કે જેમાં રૂપરસ ગંધ સ્પર્શ વગેરે નથી, અમૂર્ત છે એવું જે આત્મા, મૂર્તથી વિપરીત તે અમૂર્ત, એમ એને વિપરીત કર્યો છે આત્માને. પૂદગળથી આત્મા વિપરીત છે, કેમ કે પૂદગળમાં રૂપીપણું છે અને આત્મામાં રૂપીપણું છે, એમાં મૂર્તપણું છે, આત્મામાં અમૂર્તપણું છે. અને કર્મના સ્વભાવથી જોવામાં આવે તો કર્મનો સ્વભાવ વિકાર ઉત્પાદક છે, વિકારમાં નિમિત્ત છે, કે જે વિકાર આત્માના અવિકારી સ્વભાવથી વિરુદ્ધ છે. એટલે કર્મ પ્રકૃતિનો સ્વભાવ અને આત્માનો સ્વભાવ પરસ્પર વિપરીત છે, વિરુદ્ધ છે. તદ વિપરીત આત્મા, એટલે પૂદગળથી વિપરીત એવો આત્મા, ચૈતન્ય સ્વરૂપી આત્મા બંધાય છે. પૂદગળ કર્મ સાથે બંધાય છે એમ કેમ બને? પૂદગળમ કર્મ બંધનાથી કથમ, કઈ રીતે પૂદગળ કર્મ સાથે બંધાય? એટલે જાત જ જુદી છે, એ જળની જાતવાળો તો છે ને. અયમ આત્મા, અયમ પરમાત્મા, પરમાત્મા અયમ પરમાત્મા નિર્વિકાર પરમ ચૈતન્ય ચમત્કાર પરિણતત્વેન બંધકારણભૂત સ્નિગ્ધ રૂક્ષ ગુણ સ્થાનીય રાગ દ્વેષાદિ વિભાવ પરિણામ રહિતત્વાત અમૃતત્વાત પૌદ્ગલમ કર્મ કથમ બગ્નાતિ ન કથમત્મપિ ઇતિ પૂર્વ પક્ષ. જવાબ એ દઈ દીધો છે. આ પરમાત્મા સિદ્ધ ત્રિકાળી કારણ પરમાત્મા લીધો સ્વભાવ. આ પરમાત્મા નિર્વિકાર પરમ ચૈતન્ય ચમત્કાર પરિણતત્વે ન, નિર્વિકાર અવિકાર એવા પરમ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપે હોવાથી, પરિણતત્વનો અર્થ એ છે કે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપે હોવાથી બંધ કારણભૂત, બંધના કારણભૂત એવા સ્નિગ્ધ અને રૂક્ષ, ચિકાસ અને લુખાસ એવા સ્થાનને એટલે એની જગ્યાએ થતા રાગ દ્વેષ આદિ વિભાવ પરિણામ એનાથી પણ રહ્યું છે. આત્માના પરમ સ્વરૂપ ને જોવામાં આવે તો એ તો અહંકાર ચૈતન્ય ચમત્કાર પરમાત્મા છે. જે ચિકાસ ને લુખાસ ના સ્થાન માં થતા જે રાગ દ્વેષ ના પરિણામ એનાથી પણ એ રહિત છે. કેમ કે એના સ્વભાવમાં એ રાગ દ્વેષ નું કોઈ દંડ માત્ર પણ નથી. ક્યારે વિતરાગ થાય ત્યારે સિદ્ધ દશા થાય ત્યારે એમ નહી. અત્યારે પણ પ્રત્યેક આત્મામાં, મારા આત્મામાં, તમારા આત્મામાં, સર્વના આત્મામાં આ પરિસ્થિતિ છે કે અવિકાર ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ છે. વિકારનું નામ નિશાન ગંધમાં આવા છે, બધા આત્મા આવા છે. એને ચિકાશ લુખાશ ના સ્થાન માં રાગ દ્વેષાદી વિભાવ પરિણામ નો પણ રહિત પણ છે અને અમૂર્ત પણ છે. એને અમૂર્ત પણ છે અને રાગ દ્વેષ પણ એને નથી. તો એને બંધન થાય, સુર્ગ કર્મ સાથે કેમ બને? તો કોઈ રીતે બને નહીં. ન કથમ અપી વિધિ, કોઈ રીતે એને બંધન છે નહીં. સંસાર સંસારી નો છે ને પરમાત્મા નો પણ સંસાર છે. કે જે પોતાને સંસારી માને છે તેનો, હું તો ફલાણો બસ થઈ ગયું, એમાં એનો આખો સંસાર છે. મારું નામ પ્રવીણભાઈ ને હું પ્રવીણભાઈ એટલે આવો થઈ ગયો, એ ગડબડ થઈ જાય. આત્મામાં ક્યાંય પ્રવીણ ભાઈ એમાં સંસાર છે. બસ જે પોતે પોતાને સંસારી માને છે એમ થાય. આવું થવા કેમ કે પરમાત્મા સ્વરૂપ નો સ્વીકાર કરનાર છે એ તો પર્યાયના ઉપરછલ્લા ભાવને પણ ક્ષણિક ગણીને, આશ્રય કરવા યોગ્ય નહીં ગણીને એને પર જાણે છે. એવું જે આત્માનું જ્ઞાન છે એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એમ છે કે નહીં? કે સુખ દુઃખ થાય છે એવો હું, અનાદિનું સંસાર દુઃખ કર્યું અને હવે સાદી અનંત ભોગ સુખ મને મળશે એવો હું, એમ પણ આત્માના જ્ઞાનમાં નથી. એ સંસારના જ્ઞાનમાં છે, એ આત્માના જ્ઞાનમાં નથી. તો પછી સંયોગ યોગના સુખ દુઃખમાં તો મોક્ષનું જ્ઞાન એ સંસાર મોક્ષનું જ્ઞાન છે, એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એટલે જાણવાનો વિષય જે છે એમનો ત્યાં એને પકડ કરવાનો એ વિષય રહેતો આવો પ્રકાર છે. એટલી ભાવમાં એક ભેદ આત્માને એવો આત્મા છે જેને પ્રમત અપ્રમત દશા નથી એવો જે જ્ઞાયક ભાવ છે એને દેખાડવાને તો આ બધી મહેનત છે. અત્યારે તેના માટે આ બધી માંડી છે. એક આવા શુદ્ધાત્માનો લક્ષ થાય હું આવો, એના હાથું તો આ બધું પરિશ્રમ છે અને જેટલો વિસ્તાર છે એના માટે કહેવામાં આવે. એને વળી બંધન કેમ થાય? કે ન કથમ અપીતિ પૂર્વ પક્ષ, એને કોઈ રીતે બંધન છે. ગાથાએ ગાથાએ જે તાત્પર્ય છે એ કહેતા આવે એવું છે. સીધું એમ લીએ છે, કહેનારને બંધમોક્ષની વ્યવસ્થાનું જ્ઞાન ભાન નથી એમ માની લેવા જેવું નથી. પણ એ તો ગૌણ રીત જણાય છે, એનું કાંઈ કામ છે એ કાંઈ ઉપાદેય નથી. એવી બંધમોક્ષની વ્યવસ્થાના જ્ઞાનનું ઉપાદેય પણ ખરેખર આત્માને નથી એમ છે. એ ઉપાદેય પણ છે તે અનાત્માને છે એમ કે છે, આત્માને નથી. એવી વાત છે પંડિત કે આવો કર્મના કર્ણાનુયોગના વિષયમાં ગમે તે અમારી સામે આવો ઉભા રાખી દઈએ એટલું અમને કર્મના સંબંધનું જ્ઞાન છે. કોઈ આત્માને તો આત્માનું જ્ઞાન છે, એને ધનમુખની વ્યવસ્થાનું કોઈ પ્રયોજન છે ભગવાનની જીવી. મોક્ષ છે અમે પ્રયોજન, મોક્ષ પર્યાય છે એ અમે પ્રયોજન. એટલે કે એક શુદ્ધાત્માનું ઉપાદેય પણ એમાં મોક્ષ તો થઈ જાય છે, એ તો થઈ જાય છે, એમાં કરવો પડતો નથી. એટલે અમને તો અમારા શુદ્ધાત્મ સ્વરૂપના ઉપાદેયતામાં અમે છીએ, એ જ અમે છીએ એમમાં ઉપાદેયતા. ત્યાં પછી પર્યાય આમ થાવ ને આમ કરો ને આમ થાવ એ વિકલ્પ અમને, કેમ કે એ અમારું કાર્ય નહીં, એ અમારું સ્વરૂપનું કાર્ય. આમ કરીએ ને આમ કાઢીએ, આમ કરીએ ને આમ કાઢીએ, આ તો મૂળ સિદ્ધાંત છે. કોઈ પણ પર્યાયનું જે કર્તૃત્વ છે એ જ મિથ્યાત્વ છે, એ જ દક્ષિણમોહ છે, અને એ જ જીવનું મૂંઢપણું. એ વસ્તુના સ્વરૂપને સમજો. જ્ઞાન કરાવે છે મૂંઢપણું શું કહેવાય, મૂંઢપણું શું કહેવાય. જ્ઞાન કરાવે છે પર્યાય માત્ર નો વિપરીત અને અવિપરીત પર્યાય એનું જ્ઞાન કરાવે છે. એ માત્ર જ્ઞાન નો વિષય છે, બીજું કઈ છે તો એમાં ઉપાધિ ગુણ આવી ગયું કે આ મૂંઢપણું થઈ જાય છે માટે આમ કરવું. તો એને તો મિથ્યાત્મને મૂંઢપણું કહેવામાં આવ્યું છે, એને જ મૂળમાં મિથ્યાત્મને મૂંઢપણું કહેવામાં આવ્યું છે. પછી આમ આમ થાય છે માટે આમ કરવું, તો વિરુદ્ધ થઈ ગઈ વાત. આત્મા અમૂર્ત હોવા છતાં તેને આ પ્રમાણે બંધ થાય છે એવો સિદ્ધાંત નક્કી કરે છે. બંધ થતો નથી પછી કરતે છે. અમૂર્ત એવા આત્માને આ પ્રમાણે બંધ થાય છે એટલે કે આ પ્રમાણે બંધ કથાય છે, થાય છે એનો અર્થ એ છે કે કથાય છે એને થાય છે એમ કહેવામાં આવે છે. એટલે ખરેખર આત્માને બંધ થતો નથી. એ નિશ્ચય છે, એ નિશ્ચયને અબાધિત અને અખંડિત રાખીને સિદ્ધાંતને અખંડિત રાખીને કથન કરવામાં સિદ્ધાંતને અખંડિત કરીને જોડીને તરત જ એમ થયો પાછા Thank you. જે રીતે ઉપાધિ રહી દીધી ઉપાધિને એટલે દ્રવ્યોને તથા ઉપાધિને એટલે દ્રવ્યોને તથા ઋતિ પદાર્થના દ્રવ્યો અને ગુણોને એટલે ઋતિ દ્રવ્યોને તથા તેમના ગુણોને એટલે તેમના ગુણ પર્યાયોને ગુણો બબે આવી દેખે છે અને જાણે છે. અરૂપી એવો આત્મા રૂપાદી રહીત એવો આત્મા ઉપાધિ સહિત એવા સદગુરુને દ્રવ્યોને જાણે છે એ જાણે છે એમ કહેવાય છે. એમ છે સદગુરુને જાણે છે આત્મા પરને જાણે છે એમ કહેવાય છે. ખરેખર તો એ એવું જેમાં પ્રતિબિંબ પડ્યું છે અને પ્રતિબિંબિત થઈ છે એવી જે જ્ઞાનની પર્યાય તેને જાણે છે અને અનુભવે છે. એમ એને લાગે છે એને પણ એમ છે કે ખરેખર પોતાને પર્યાયને જાણતો હોવા છતાં એને ભ્રમ એવો થાય છે કે હું આને જાણું એ પોતાને મોં થાય છે. એને જાણું છું એમ જયારે એને ભ્રમ થાય છે ત્યારે આ મને જણાય છે તે સારું અને આ જણાય છે તે સારું નથી એવું એને ભ્રમની અંદર વિના એને જાણું છું કરતા કરી દીધા કે હું સ્વર્ગ્રહને કરું છું અને સ્વર્ગ્રહને ભોગવું છું એટલામાં કરતા ભોગતા કોનો સમાપ્ત પણ નથી તમારી પણ હું પરગ્રહને જાણું છું એ પણ જીવનું કરતા ભોગતા ભરું એને કરતા ભોગતા એટલે આત્મા પરગ્રહને જાણે છે જોતે છે આત્મા જાણે છે જોતે છે એવો જેમ વ્યવહાર કરાય છે તે જ પ્રકારનો વ્યવહાર અરૂપી રૂપીને બાંધે છે એ દ્રષ્ટાંત છે. સ્વર્ગ્રહને જાણવું એમ કેવું જેવા દ્રષ્ટાંતને થાય સ્વર્ગ્રહની સાથે સંબંધ બંધન થાય છે એમ કહેવાનો પણ વ્યવહાર જ છે. ખરેખર છે કેમ કે ખરેખર તો એમ સક્ષમ કે ખરેખર તો જ્યારે ફૂટબોલ કર્મ બંધાય છે અને ફૂટબોલ કર્મ આત્મા બાંધાય એવું કહેવાય છે ત્યારે ખરેખર એ ફૂટબોલ કર્મનો સંબંધનું નિમિત્ત રાગાદી પરિણામ છે અને જીવને એ રાગાદી પરિણામનું જ્ઞાન થાય છે એટલે જીવ રાગાદીને જાણે છે ત્યારે એ રાગાદીને બાંધે છે રાગાદીના નિમિત્ત એવા કર્મને બાંધે છે એમ કહેવાનો વ્યવહાર છે. આમ બધું છે સારી પૃથ્વી છે ટીકા જે પ્રકારે ઉપાધિ રહી જીવ રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને દેખે છે અને જાણે છે તે જ પ્રકારે ઉપાધિ રહીત જીવ કર્મ પૂર્ગો સાથે બંધાય છે. કારણ કે જો એમ ન હોય તો અહીં પણ એ પ્રશ્ન અનિવાર્ય છે દેખવા જાણવાની બાબતના પણ એને નિવારી શકાય નહીં કે અમૂર્ત મૂર્તને કઈ રીતે દેખે છે. આત્મા તો સ્વર પ્રકાશક છે તો સ્વર્ણ પ્રકાશક છે એ પ્રશ્ન અનિવાર્ય થઈ જશે. જેવી અપેક્ષા જેમ સંભવિત છે તેમ આત્માના રાગાદી પરિણામ કર્મનું પરિણમન તેમાં પણ બંધનની અપેક્ષાનો વ્યવહાર કરવો જોઈએ. પરને જાણવા દેખવાના શાંત અનુસાર પોતે પ્રશ્ન કરો જો એમ ન હોય તો
આત્મા ઋષિદ્રવને જાણે દેખે છે તેમ જો તે રમતા તે રમતા ઉપાધિ રહી એટલે ઋતુ ઉપાધિ રહી જે એવો ઋતુતમ કુગળો સાથે બંધાય છે આ પ્રકારે શું એમ નામની દેખે છે આત્મા પરને જાણે છે એમ પણ નામ રહે છે જે વ્યવહારની અપેક્ષા છે ભણવામાં લાગી પડે સમાનબંધનમાં લાગી પડે ઋતુજાની મર્યાદા છે નિશ્ચયને ખંડિત કરીને એની મર્યાદા અપેક્ષા તો મર્યાદા એમ નથી કે આવા ભરૂચીનો ઋતુ સાથે બંધ થવાની વાત અત્યંત સુગર છે તેથી તેને દ્રષ્ટાંત રૂપ બનાવી છે બહુ અઘરું નથી એમ કે દુર્ઘટ એટલે બહુ અઘરું છે અને ન સમજાય માટે દ્રષ્ટાંત આપવું પડે એવું આમાં કારણ નથી પરંતુ દ્રષ્ટાંત દ્વારા અભાવ ગોપાળ સૌને પ્રગટ થાય એટલે કે ઓછી બુદ્ધિવાળા જીવો પણ સમજી શકે ઓછો સૂક્ષ્મ હોય તેઓ પણ સમજી શકે તેવા જીવો પણ સમજી શકે તેથી દ્રષ્ટાંત વડે એને સમજાવવામાં આવે કારણ બીજું કે દ્રષ્ટાંત આમાં જાય છે મૂળ ગાથામાં સૂત્ર કરતા આચાર્યજીએ દ્રષ્ટાંત લીધો છે ટીકાકારે દ્રષ્ટાંત લીધો છે એમ નથી પણ સૂત્ર કરતા આચાર્યજીએ ભણ દ્રષ્ટાંત લીધું કર્યો પોતે કારણ આપ્યું એને ટીકા કરીને કે આચાર્યજીએ કેમ પૂર્વાચાર્યએ અહીંયા દ્રષ્ટાંત આપ્યો છે એ બહુ અઘરી આ વાત છે સમજવી એમ છે કે ના એવું કાંઈ નથી એમાં ફક્ત ઓછા સૂક્ષ્મ વાળા જીવો પણ સમજી શકે બાળકો પણ સૌ સમજી શકે એટલું સહેલું થાય છે એટલે એને શિક્ષણ દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું આ પ્રમાણે જેવી રીતે બાળને અથવા ગોપાળને પ્રથમ રહેલા માટીના પ્રસંગને અથવા સંસાર વિષયને જોતા અને જાણતા રસન સાથે સંબંધ નથી કોઈ પણ જીવને આ બાળ ગોપાળ સાથે કોઈ પણ જીવને પોતાથી જુદા રહેલા એવા માટીને બળદ રસન એટલે કૃષ્ણ આકારે માટીનો આકાર કેટલો હોય બળદ આવો હવે મોટા હોય કે નાના હોય એને માટીના આકારે રમકડાના આવે છે ને બળદે માટીને પ્રસંગના એટલે બળદના આકારે એને જોવામાં આવે અથવા સાચા બળદને જોવે તો જેવું જ્ઞાન બાળકને થાય છે એવું જ મોટાને થાય છે બાળકને ઓછો બળદ દેખાય મોટાને મૃદુ બળદ દેખાય એવું કાંઈ છે કેવી રીતે પ્રથમ સાથે એને સંબંધ નથી તો પણ એને બળદ સાથે શું સંબંધ જોનાર ને એ તો ભિન્ન ચીજ છે રામને ખરેખર એની સાથે સંબંધ નથી તો પણ વિષયપણે રહેલો વિષયપણે એટલે શું વૃષભવર્ષા બળદ એટલે કે વૃષભાકાર દર્શન જ્ઞાનનું બળદ વૃષભાકાર દર્શન જ્ઞાનનું સભાકારે થયેલું જે જ્ઞાનને પર્યાય પછી બાળકનો બે પોતાનો એનું જ્ઞાન તો સામે રહેલા સભાકારે થયું ને બળદના આકારે જ્ઞાન છે તો એ બળદના આકારે થવામાં બળદ સામે છે તે નિમિત્ત ગણવામાં આવે છે બરાબર ને તો પણ વિષયપણે રહેલો વૃષભ જેમનું નિમિત્ત છે એવા જે ઉપયોગમાં આરૂઢ વૃષભાકાર દર્શન અને જ્ઞાન તેમની સાથેનો સંબંધ આત્માને કોની સાથે સંબંધ છે દર્શન અને જ્ઞાન સાથે તેમની સાથેનો સંબંધ વૃષભ સાથેના સંબંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે વ્યવહાર કરી શકાય છે જરૂર એવો વ્યવહાર કરી શકાય છે આત્માને ખરેખર પોતાની જ્ઞાન પર્યાય સાથે સંબંધ છે કેવી છે તે જ્ઞાન પર્યાય કે વૃષભાકારે થયેલી એ વૃષ્ભાકાર કેમ થયેલી છે કે સામો પદાર્થ વૃષ્ભાકાર માટી નો હોય છે, આ તો જે આકારે છે તે આકારે જ્ઞાન પરિણામ છે તે આકારે સમજાવવામાં આવે છે.
તેથી
જ્ઞાન ત્યારે તે આકારે પરિણામ એટલી વાત છે. એવો નથી કે સામે ચીજ હોય તે આકારે જ્ઞાન ને સમજવું પડે, જ્ઞાન ને પરિણામ જ પડે. લક્ષ ફરે બીજે લક્ષ જાય, મારી સામે હતા પણ મારું ધ્યાન નહોતું એટલે તમે શું કર્યું એની મને ખબર નથી, તમે શું બોલ્યા એની મને ખબર નથી. એટલે જે જ્ઞાન છે ત્યારે કહેવાય છે કે એનો આશ્રય થાય છે, બીજા શું થાય છે સામે નિમિત્ત સામે હોવા છતાં એ નિમિત્ત પણ ગણાતું વ્યાકુળતા એ વિદેશે માર્યો એટલો માર્યો કે બેભાન બેભાન થયા પછી એનું જ્ઞાન શું કામ કરે, જ્ઞાન પરિણામ વિનાનું ઋણું છે એમ તો કોઈ શકતા. તે પ્રકારની વેદનાને એનું જ્ઞાન વેદે છે, દુઃખ ભાવને વેદે છે ને એવું ત્યાં વિસંદ્રી છે એને મન જતા પછી એને કર્મ ફળ ચેતના ગણવામાં આવી છે. એનું જે જ્ઞાનનું પરિણામ છે એને કર્મ ફળ ચેતના કરી છે. જ્ઞાન વેદન કહેવામાં આવે છે, એટલા માટે જ્ઞાન ને જ્ઞાન વેદન પણ કહેવામાં આવે છે. ઇન્દ્રિય ઓછી છે એટલે વધુ વેદે છે, તારતમ્યતા જ વિશેષ હોય છે. ઇન્દ્રિય ઘટી ગઈ વધી ગઈ એની સાથે બહુ કઈ આમ ઘણા વિચારે છે ને કે ભાઈ માણસ આંધળો થાય આંખો જાય તો કાન ખતે થઈ જાય, એને ફરવા કાન નથી કહેતા કે બહુ ફરવા કાન નથી દેખતા નથી પણ કાન બહુ ફરવા એને દેખવાની શક્તિ બધી જતી ગઈ છે. એની શક્તિનો ઉપયોગ અહીંયા કાનમાં એવું નથી કર્યો હોય નો એને પાછળ અંધારો પણ થઈ જાય ઉપયોગ તથા પ્રકારના શોષણ હોય ત્યારે વિચાર કરવામાં આવે. બાળને અથવા ગોપાળને પ્રસંગેલા માટીના વૃક્ષને અથવા સાચા વૃક્ષોને દેખતા અને જાણતા રસોબ સાથે સંબંધ નથી, એની વાત વાત નથી, તો પણ વિષયપણે રહેલા ઉપયોગ જીવ ઉપયોગમાં બળદનું નિમિત્ત છે. એવા ઉપયોગમાં આરૂઢ વૃષભાકાર દર્શન અને જ્ઞાન તેમની સાથેનો સંબંધ, આ બાળ ગોપાલને પોતાના જ્ઞાન સાથેનો સંબંધ, વૃષભ સાથેનો સંબંધ રૂપાવામાં સાધક મને તો એ દેખાય છે એવું એ જોવે વિકરાગી હોય કે જગત નો કોઈ પદાર્થ હોય, વિકરાગી આકારે ફૂગળો છે, એ ફૂગળોનો આકારનો પ્રતિબિંબ થાય છે. ખરેખર એને એનો જ્ઞાનનો પર્યાય જણાય છે. અને શેમાં જણાય છે? એ જ્ઞાનમાં જ જ્ઞાનનો પર્યાય જણાય છે. એમાં જાણનારને જણાવનાર કોઈ જુદા, જે જાણનાર છે તે જણાવનાર છે અને જણાવનાર છે તે જાણનાર છે. એવું જયારે એને અભેદ નું લક્ષ થાય છે ત્યારે એને સ્વસંવેદન પ્રગટ અનુભવમાં આવે છે. ત્યારે કેમ કે પરલક્ષ ક્યાં ક્લાસ થાય છે, ત્યાં પરલક્ષ રહેતું નથી, ત્યારે એને સ્વસંવેદન પ્રગટ અનુભવ ગોચર. એકલા પરલક્ષમાં એને સ્વસંવેદન નો અનુભવ આવતો વિદાય છે. તો એને જ્ઞાન જ છતાં એને સ્વસંવેદન નો અનુભવમાં આવતો કોરોના વેદનની કલ્પનામાં પડેલો છે, કથા પ્રકારના વેદનમાં એ પડેલો. કોઈ પણ જ્ઞાનમાં કોઈ પણ નિષ્ઠા તેથી જ્ઞાનને કાંઈ છે, જ્ઞાનને કાંઈ ઈષ્ટ હોય કે જ્ઞાનને કાંઈ અનિષ્ટ હોય એવું જ્ઞાનના સ્વભાવમાં જ નથી. ઈષ્ટ અનિષ્ટ થાય છે તે વિભાવમાં થાય છે, સ્વભાવમાં તો એ પ્રકાર જ છે. અને સામેનો વિષય પણ ખરેખર જ્ઞાનને ઈષ્ટ પણ નહીં, સામેનો વિષય જ્ઞાનને ઈષ્ટ અનિષ્ટ છે એવો કોઈ વિષય જગતમાં નથી. અને એવી કલ્પના નહીં હોવા છતાં એવી કલ્પના કરવી તે જ્ઞાન પણ સાચું રહેતું નથી. એવો વિષય નહીં હોવાથી એવી કલ્પના કરવી તે જ્ઞાન સાચું રહેતું. હાથમાંથી બાર ગયો છે, મંદિર ગયો છે, ક્યાં આવ્યો ગયો જ નથી એમ કે છે. જો બરાબર છે એમ કીધું કે શું ક્યાં આવ્યો ગયો ખરેખર માની લે આધ્યાત્મ આગળ દિવે આવનું કોઈ આત્માને ત્યાં રોકાવા માટે કહ્યું નથી. આ પાય અમારા ત્યાં કોઈ આત્મા રોકાઈ જાય એટલા માટે બિલકુલ કહ્યું. પછી કારણ માને એટલે રોકાયા વગર આવું છે. કારણ તો ખરું ને, એમ જ્યાં જાય તો રોકાયા વગર થઈ ગયા. જે રોકાવા માટે કહ્યું નથી એને એ રોકાવાનું કારણ કરે. એટલે વાત પતી ગઈ, એ વાતને હું નથી સમજ્યો. વિદ્યુતના જ્ઞાનીઓના વચનની હાથી સમજતા આજ કરવી સર્વાર્પણપણે ધર્મ કરવાના હેતુ થી અને અધર્મરૂપ વિખ્યાતને એ ધર્મના જવાના સ્વાય સાધનથી એને દ્રઢ જ્ઞાનીને પણ વિજ્ઞાની પણ એને સર્વસ્થાને રોકાઈ જાય. એટલે એવું પ્રસંગ સાથેનો સંબંધરૂપ વ્યવહાર વ્યવહારનો સાધક જરૂર છે. વ્યવહારને અપેક્ષા કરી શકાય, મર્યાદિત વ્યવહારથી કથન કરી શકાય, ત્યાં જાણે કીધી વાત જરૂર છે. વ્યવહાર કરી શકાય કેમ કે વૃદ્ધભાકારે એનું જ્ઞાન શું થાય કેવી રીતે સિદ્ધાંત હોય ત્યારે આત્મા અરૂપીપણાને લીધે સ્પર્શ શૂન્ય હોવાથી અરૂપી છે એમાં સ્પર્શ ગુણ જ નથી. એટલે સ્પર્શ થી શૂન્ય હોવાથી તેને કર્મ પુરગોળો સાથે સંબંધ નથી. ખરેખર એને સ્પર્શ જ નહીં હોવાથી કોઈ કર્મના પુરગોળ સાથે બિલકુલ સંબંધ નથી. એ નિશ્ચય છે. તો પણ વ્યવહારથી કરી શકાય છે. તો પણ એક અવગાહપણે રહેલા જે કર્મ પુરગળો જેમ પૂર્વકર્મ છે ને, એક ક્ષેત્ર અવગાહ એનો વિપાક આવે છે. સ્થિતિ પૂરી થાય છે ત્યારે એ ઉડિયાવળીમાં આવે છે, એનો વિપાક આવે છે, તેનો રસ પ્રગટ થાય છે. એ જેમનું નિમિત્ત છે, જ્ઞાનને એ નિમિત્ત પડે છે. જેમ વાતાવરણમાં ઠંડી થાય, શિયાળો આવે ત્યારે ઠંડા પણ જ્ઞાન નિમિત્ત, ઠંડુ પણ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. ઉનાળો આવે ત્યારે ઉષ્ણ પણ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એમ કર્મનો ઉદય આવે ત્યારે એનો વિપાકની પ્રકૃતિ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. આ કહે છે હું ક્રોધિત ગયો. ક્રોધ ની પ્રકૃતિ છે એમાં ક્રોધ નો રસ પીવે છે અવ્યક્ત. જયારે એ કર્મ નો ઉદય નો સમય આવે છે ત્યારે ક્રોધ વ્યક્ત થાય છે. કર્મ ના પુદ્ગળ માં ક્રોધ વ્યક્ત થાય છે. એ ક્રોધ વ્યક્ત થાય છે ત્યારે જ્ઞાન ની પર્યાય માં એનું પ્રતિબિંબ પડે છે, ફોટો પડે છે. જ્ઞાન ના પડદા ઉપર એનો ફોટો પડે છે. ચૈતન્ય દર્પણ છે ને, જેમ દર્પણ માં પ્રતિબિંબ પડે એમ ક્રોધ ની પર્યાય જ્ઞાન માં જણાય ત્યારે આને ભ્રમથી એમ થાય છે કે મારામાં ક્રોધ થાય, જે મને ટાઢું લાગે છે, મને ઊંડું લાગે છે, મને તીખું લાગે છે, એ સામેના સ્પર્શના અને રસના પર્યાયની પોતામાં આવિર્ભાવ કરે છે. જે ખરેખર જ્ઞાનને સ્પર્શ થતો નથી, એ જ્ઞાનને તીખું કડવું લાગતું નથી. ફક્ત એ સમજીને જ્ઞાનમાં જ્ઞાન થાય છે અને તે જ્ઞાનનું જ્ઞાન છે કરે છે અને તે જ્ઞાનરૂપ છે કરે છે. કેમ હોવા છતાં એને એમ થાય છે કે મને થાય છે, એમ ક્રોધ રાગ આદિ મને થાય છે એવું એને ભ્રમ થાય. પ્રકૃતિ છે, પ્રકૃતિ છે પર્યાય છે, પ્રકૃતિ છે પર્યાય છે. એનો અસલ ગુણ નથી પણ એનો પણ એ વિકાર છે. એને એ પુદ્ગળનું ભાવ કર્મ કહેવામાં આવે છે. પુદ્ગળનો ભાવ છે એટલે એને પુદ્ગળનું ભાવ કર્મ કહેવામાં આવે છે. તદ અનુસાર થતા જ્ઞાન ને આત્માની પર્યાય ને આત્માનું ભાવ કર્મ કહેવામાં જીવા પુદ્ગળો જેમનું નિમિત્ત છે. જીવા જે ઉપયોગમાં આરૂઢ બધા બિલકુલ સ્વતંત્ર છે પણ આ ચૈતન્ય દર્પણ છે એટલે એમાં ખોટો પડે. જીવા ઉપયોગમાં આરૂઢ જે રાગ દ્વેષ આદિ ભાવો તેમની સાથેનો સંબંધ, એની સાથે સંબંધ કર્મ પુદ્ગળો સાથેના બંધરૂ વ્યવહારનો સાધક જરૂર વ્યવહાર કરી શકાય છે. વ્યવહાર કરવો તેનો દોષ છે, સાચું માનવું તે દોષ છે. પાણીનો પ્યાલો લાવવો એમ વ્યવહાર કરવો તેનો દોષ છે પણ પ્યાલો જ પાણીનો માનવો તે દોષ જ્ઞાન છે.